કથાનો આરંભ કરતા પહેલા પાર્વતીજીના પ્રશ્નોને સારી રીતે સમજી લઈને મગન ધ્યાન રસદંડ જુગ પુનિ મન બાહિર કિન, બસ જે મગ્ન હતા પોતાના આત્મ સ્વરૂપની અંદર લીન મગન ધ્યાન રસ, ધ્યાનનો રસ પીધા જ રાખે, ધ્યાનનો રસ પીધા જ કરે, પીધા જ કરે એટલે પીત્વા પીત્વા પુનઃ પીત્વા યાવત પતતી ભૂતલે ઉત્થાય ચ પુનઃ પીત્વા, પીધે રાખો પીધે રાખો, ચકચુર થયા ભોંય પડ્યા તો ફરી ઉભા થાવ, ફરી પીધે રાખો મગન ધ્યાન રસ, ધ્યાનની અંદર એટલા બધા રસમય બની ગયેલા, રસાઈ ગયેલા એમાં કે બહાર આવવાની ઈચ્છા જ ન થાય ને. કોઈ વાર ધ્યાનમાં ખૂબ સરસ ભાવ જાગી જાય અંદર, ત્યારે ઈચ્છા થાય કે ઉઠવું જ નથી, નીચે ઉતરવું જ નથી, એટલો આનંદ આવ્યો, એટલો અંદર મગ્ન થઈ ગયા હોય. અને એવો સરસ આનંદ મેળવેલો હતો છતાંય નિર્ગુણ બ્રહ્મની ઉપાસના, નિર્ગુણના ધ્યાનની અંદર આટલો રસ આવેલો હતો. પછી પુનિ મન બાહેર કિન્ન, પછી સગુણને ઉપવાસવા માટે ભગવાન બહિર્મુખ થયા છે. દંડકારણ્યની અંદર પણ મુનિ ધ્યાન રસ થયેલા છે. સુતીક્ષ્ણ ઋષિ અંદર ભગવાનના સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે, ભગવાન પ્રત્યક્ષ સમુખ ઉભા છે, સન્મુખ ઉભા છે, જોયું કે આ અંતર્મુક્તાનો આનંદ એટલો લઈ રહ્યા છે કે જાગશે જ નહીં અને હું આવ્યો છું. ભગવાને હૃદયમાંનું જે સ્વરૂપ હતું એ અદ્રશ્ય કરી દીધું, મુનિ અકળાયા બહાર, અરે સામે ઉભા છો, દંડવત કિન, પછી દંડવત કર્યા છે. તો નિર્ગુણની ઉપાસના કરતા કરતા સગુણ બ્રહ્મ પણ સન્મુખ આવીને ઉભા રહેતા હોય છે. ભગવાન શિવ અંતર્મુખ થઈને પોતાના આત્માનું અનુસંધાન, જેને પરબ્રહ્મની અનુસંધાનની સ્થિતિ પ્રાપ્ત થયેલી, જેનો રસ પીધા જ કર્યા કરે છે. પણ પાર્વતીજીની જિજ્ઞાસા છે કે મને આ વાત, મને આ સત્સંગ કરો, આ કથા મારે સાંભળવી છે. પુનિ મન બાહિર, એટલા માટે ફરીથી બહિર્મુખ થયા છે. અંતર્મુક્તાની અંદર એટલી લીનતા આવી જાય કે એની અંદર શરીરનું ભાન પણ ન રહે. સુરતાઓ એટલી બધી અંતર્મુખ થઈ ગઈ હોય કે બહારની કોઈ પણ સ્પર્શ એને ન થઈ શકે. તમે દેહી છતાં વિદેહી થયા, કેમ કે અંતર્મુખ થતા મન અને શરીર રહેતા જ નથી. મન અને શરીર પર ત્યાં આગળી વિસ્મૃત થઈ જાય. એ ભાવથી જ્યારે ભગવાન શિવ અંતર્મુક્તામાંથી મન અને શરીરમાં બહાર આવ્યા, મન અને શરીરથી જ ઇન્દ્રિયોના ભોગોના સુખ ભોગવાય છે અને અંતર્મુક્તાથી આત્મસુખ ભોગવાય છે. અંતર્મુક્તાથી આત્મસુખમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારનો વિક્ષેપ આવતો નથી હોતો. અને બહિર્મુખ શરીર અને મનના ભોગોના સુખોમાં વિક્ષેપો હોય જ, ગમે એટલા એમાં મગ્ન થયા હો શરીર સુખમાં, પણ એમાં વિક્ષેપ આવ્યા વગર રહે જ નહીં, એનો અંત આવે જ. જ્યારે આત્મસુખની અંદર અચલ મોક્ષયુતમ, કે અચલ મોક્ષ, અને કેવું સુખ આપી દીધું કે ક્યારે પણ એનો વિનાશ ના થાય. અપરોક્ષ સુખાભિલીનમ, અવ્યક્ત સુખ ની અંદર વિલીન થઈ ગયા, કે બહાર કોઈને દેખાય નહીં, બહાર તો એમ જ લાગે કે આવી રીતે બેઠા છે આવી ઠંડીમાં અને એકાગ્ર થઈને, આમાં શું સુખ હોય? પણ એ શરીરનું સુખ ના હોય, એ આત્મસુખ હોય. અને અંદરનું સુખ જે હોય અપરોક્ષ, જોઈ ન શકાય છતાં એનો અનુભવ થાય, તો એવા સુખની અંદર જે લીન થયેલા છે એ સુખ ને પુનિમર બહાર, પછી બહાર આવીને એ સુખનો ત્યાગ કરીને રઘુપતિ ચરિત મહેશ તબ ભગવાન શિવે, ભગવાન રઘુનાથજીનું ચરિત્ર, એમની જીવન કથા હર્ષિત પરને લીન વર્ણન કરવાને માટે એમણે પોતાના હાથમાં લીધું. પણ મંગલ ભવન અમંગલહારી દ્રવસો દશરથ અજિરવિહારી, એવા ભગવાનને નું સ્મરણ કરતા કરી પ્રણામ રામહી ત્રિપુરારી હરસી સુધાસમ ગીરા ઉચારી. અમૃતમય વાણી જે સાંભળવી ગમે, કર્ણપુટથી પીવાની ગમે, અને એ વાણીને સંભળાવતા હરસિત આનંદપૂર્વક પોતાના મનમાં ધારણ કરી, મન ધારણ કર્યું એટલે આગળ આવશે, માનસ નામ પડ્યું છે સાથી, કે ભગવાને પોતાના મનમાંથી પોતાના માનસમાંથી એનો પ્રાદુર્ભાવ થયો એટલે માટે એનું નામ માનસ આપેલું છે. કરી પ્રણામ ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, પ્રણામ કર્યા રામને ત્રિપુરારી, કોણ છે? ત્રણેય પુરોનું દહન કરી નાખનાર, ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેયના અસ્તિત્વને સમાપ્ત કરી દીધું છે. જે સત્વ રજ અને તમ ત્રણેય ગુણોથી ઉપરથી ગુણાતીત થઈને ભગવાનની કથાનું શ્રવણ કરવા માટે પોતે તૈયાર થયા છે. ભગવાન રામને યાદ કરીને અને ત્યાર પછીથી હરિકથા, અમૃત મળે, કોઈ પણ આનંદ મળે, સુખ મળે, એનો એનો હર્ષ કોને ન હોય. એટલે કહ્યું હરસી સુધાસમ ગીરા ઉચારી, બોલવું તો સત્યમ વદ પ્રિયમ વદ નાંદ્રુતમ, જે કઈ બોલાય તે પ્રિય બોલાય, જેનો આનંદ આવે. એટલે કથા સાંભળવામાં આનંદ આવે છે. કેમ કે કથાની અંદર રસ છે, અમૃત રસ છે, મધુર રસ છે, અને એટલા માટે એને સુધાસમ કહી અને પાછું ઘરવાળાને કહ્યું ધન્ય ધન્ય, તમે તો બહુ ધન્ય થઈ ગયા. તમે પતિ પોતાની પત્નીને કહે કે તમે તો ધન્ય ધન્ય છો, બહુ વ્યવહારિક વાત આવી ગઈ. ભગવાન શિવ પાસેથી શીખવા જેવું છે, બધાએ ઉતારી ના પાડશો, પણ ખૂબ ધન્ય છો તમે. હા, પણ એમ ના કહી દઈશો કે મારા જેવા મળ્યા છે એટલે તું ધન્ય છું. પણ ભગવાન શિવે તો એ ભાવથી કહ્યું, આનંદથી, ઉત્સાહથી, કે તમે મારા ઈષ્ટદેવની કથા શ્રવણ કરવાની તમે ઈચ્છા કરી, હું ધન્ય થઈ ગયો. હે ગીરી રાજકુમારી, હું ધન્ય ધન્ય થઈ ગયો, તમે પણ ધન્ય થઈ ગયા. અહીંયા આગળ સંબોધન કર્યું છે પાર્વતીજીને, ધન્ય ધન્ય ગિરિરાજકુમારી. પણ વાત એમ થઈ શકે હું ધન્ય ધન્ય થઈ ગયો ગિરિરાજકુમારી પર્વત પુત્રી, કેમ કે મારા ઈષ્ટદેવની કથા ની વાતો કરવાની તમે મને તક આપી. એક વાર જેના માટે તમને શંકા ઉત્પન્ન થઈ હતી, વિશ્વાસ નહોતો આવતો, એમાં તમને વિશ્વાસ આવ્યો ને એટલે તમે ધન્ય થઈ ગયા. અને એની એ મારા ઈષ્ટદેવ છે અને એનું શ્રવણ કરાવવા માટે અને શ્રવણ કરવા માટે તમે તૈયાર થયા છો. આપણે બંને ધન્ય છીએ એમ કહીને તુમ સમાન નહીં કો ઉપકારી, મારી ઉપર ઉપકાર કર્યો તમે કો. એક પતિ તરીકે પત્નીને એમ કે તારો ઉપકાર છે મારી ઉપર, કે ભગવત સ્મરણ કરાવ્યું, મારા ઈષ્ટદેવની યાદ દેવડાવી, હું તો અંતર્મુખ થઈને બેઠો હતો. એવા સુંદર ભાવથી અહીંયા કથાના આરંભની અંદર પણ વાતાવરણ કેવું સરસ મજાનું હોય, ઉત્સાહ ભરેલું હોય. માંડવાની અંદર પ્રવેશ કરીએ અને ત્યાં ભલે નીચે પાથરણા પર બેસીએ પણ એક ઉત્સાહ અને આનંદ હોય કે હવે તો 7 દિવસ કે 9 દિવસ કથા સાંભળવાની છે, ચાલો બેસી જઈએ. અને એમાં કોઈ અગવડો નું દુઃખ નહીં, પાછું અગવડો મનમાં લેવાની જ નહીં, કેમ બસ એક પલાઠીએ. અને ઘરમાં સહેજ બેસવાનું હોય તો ના બેસી રહેવાય, પણ એક પલાઠીએ 3 કલાક બેસવાનું તો બેસીએ. તો એવા ભાવથી કહ્યું કે તું સમાન નહીં કો ઉપકારી, કોઈ કોઈ સગવડો ના હોય છતાંય કથા સાંભળવા માટે કે તે મને આ તક આપી, તું તારા જેવું કોઈ બીજો ઉપકાર કરનાર નથી. અને ઉપકાર કર્યો તે એકલો પોતાના ઉપર નહીં, કથા માગીને ભગવાન શિવે આપી તો સૌ આખી દુનિયાને આ વર્ષો સુધી મળી. એટલે બહુજન હિતાય બહુજન સુખાય કરીને આપી છે, એટલા માટે કે તું સમાન નહીં કો ઉપકારી. આ જગતના દરેક માનવ ઉપર તમે બહુ મોટો ઉપકાર કર્યો છે રામકથા લઈને.